Om Shanti. Good morning. સત્યાવીસમી જૂન 2026 ના રોજના બાપ દાદા દ્વારા ઉચ્ચારાયેલા પ્રાતઃ મૂલ્યના મહાવાક્ય છે. મીઠા બાળકો, યાદથી આત્માનો કચરો કાઢતા જાઓ. આત્મા જ્યારે બિલકુલ પાવર મળે ત્યારે ઘરે જઈ શકે. મીઠા બાળકો, યાદથી આત્માનો કચરો કાઢતા જાઓ. આત્મા જ્યારે બિલકુલ પાવન બને ત્યારે ઘરે જઈ શકે. પ્રશ્ન છે, આ અંતિમ જન્મમાં બાપના કયા ડાયરેક્શન અર્થાત માર્ગદર્શનનું પાલન કરવામાં જ બાળકોનું કલ્યાણ છે? ઉત્તર છે, બાબા કહે છે, મીઠા બાળકો, આ અંતિમ જન્મમાં બાપ પાસેથી પૂરો વારસો લઈ લો. બુદ્ધિને બહાર ભટકાવો નહીં, વિષને છોડી અમૃત પીવો. આ અંતિમ જન્મમાં જ તમારે 63 જન્મોની આદત મિટાવવાની છે. એટલે રાત દિવસ મહેનત કરી દેહી અભિમાની બનો. ઓમ શાંતિ. શાંતિધામ વિશ્રામપુરી છે. આ આ દુનિયાથી બધા થાકેલા છે, ઈચ્છે છે કે અમે પોતાના સુખધામમાં જઈએ. આ દુનિયા ગમતી નથી. સ્વર્ગને જુએ છે તો નર્કથી દિલ કેવી રીતે લાગે? કહે છે, બાબા જલ્દી કરો, આ દુઃખધામથી લઈ જાઓ. બાપ પણ સમજાવે છે, આ તો છીછી દુનિયા છે, આનું નામ જ છે ડેવિલ વર્લ્ડ, નર્ક. આ કોઈ સારા શબ્દ છે શું? ક્યાં ડીટી વર્લ્ડ અર્થાત દેવી દુનિયા, ક્યાં ડેવિલ વર્લ્ડ અર્થાત આસુરી દુનિયા? આ ડેવિલ વર્લ્ડમાં બધા હેરાન થઈ ગયા છે, પરંતુ પાછા કોઈ જઈ શકતા નથી. તમો પ્રધાનતાની ખાદ પડેલી છે, તે ખાદ આત્માથી નીકળે એના માટે પુરુષાર્થ કરી રહ્યા છે. જે સારા પુરુષાર્થી છે એમની અવસ્થા અંતમાં સારી થઈ જશે. આ જૂની દુનિયા ખલાસ થઈ જશે. હવે તો બાકી થોડા દિવસ છે. જ્યાં સુધી બાપ આવીને પાછા ન લઈ જાય ત્યાં સુધી કોઈ પાછા જઈ નથી શકતા. દુનિયામાં દુઃખ છે ને, ઘરમાં પણ કોઈ ન કોઈ દુઃખ રહે છે. આ બાળકોને દિલમાં છે કે બાબા હવે અમને દુઃખોથી છોડાવવા આવ્યા છે. જે સારા નિશ્ચય બુદ્ધિ છે તે બાપની યાદને ક્યારેય ભૂલતા નથી. એમને કહેવાય જ છે, સર્વના દુઃખ હરતા બાળકો જ ઓળખે છે. જો બધા ઓળખી લે તો પછી આટલા બધા મનુષ્ય ક્યાં આવીને બેસે? આ થઈ નથી શકતું. એટલે ડ્રામામાં યુક્તિ પણ એવી રચેલી છે, જે શ્રીમત પર ચાલે છે તે જ ઉચ્ચ પદ પામી શકે છે. તે તો ઠીક છે, સજાઓ ખાઈને પણ શાંતિધામ અથવા પાવન દુનિયામાં જશે, પરંતુ ઉચ્ચ પદ મેળવવા માટે તો પુરુષાર્થ કરવો પડે ને. બીજું, પાવન બન્યા વગર પાવન દુનિયામાં કોઈ જઈ ન શકે. આ જે કહે છે ફલાણા જ્યોતિ જ્યોત સમાયા, પાછા ગયા, આ થઈ નથી શકતું. જે પહેલા સૃષ્ટિ પર આવ્યા છે લક્ષ્મી નારાયણ, એ પણ પાછા જઈ નથી શકતા, તો બીજા કોઈ કેવી રીતે જઈ શકે છે? હમણાં પણ હવે 84 જન્મ પૂરા થયા, હવે જવા માટે તપસ્યા કરી રહ્યા છે. બધા પોકારે છે એક બાપને, ઓ ગોડ ફાધર, ઓ લિબરેટર અર્થાત મુક્તિ દાતા. એ ગોડ ફાધર છે દુઃખ હરતા સુખ કરતા. કૃષ્ણ વગેરે બીજા કોઈને થોડી પોકારે છે. ક્રિશ્ચન હોય મુસલમાન હોય, બધા ગોડ ફાધર કહી બોલાવે છે, આત્મા બોલાવે છે પોતાના ફાધર અર્થાર્થ પિતાને. ફાધર ત્યારે કહે છે જ્યારે સમજે છે કે અમે આત્મા છીએ. આત્મા પણ કોઈ વસ્તુ છે ને, આત્મા કોઈ મોટી વસ્તુ નથી, એ તો એક સ્ટાર અર્થાર્થ તારો છે અને અતિ સૂક્ષ્મ છે. જેવા બાબા છે તેવું આત્માનું સ્વરૂપ છે. હવે તમે બાપની મહિમા કરો છો, તે સત્તચિત્ત છે, જ્ઞાનના સાગર આનંદના સાગર છે. તમારા આત્મા પણ એમના સમાન બને છે. તમારી બુદ્ધિમાં હવે આખી સૃષ્ટિના આદિમધ્ય અંતનું જ્ઞાન આવી ગયું છે. બીજા કોઈ મનુષ્ય માત્રમાં આ જ્ઞાન નથી. આખું ભારત, આખું વિશ્વ શોધી લો, કોઈને પણ ખબર નથી. આત્મા 84 જન્મોનો પાઠ ભજવે છે. 84 લાખ તો ઇમ્પોસિબલ અર્થાત અસંભવ છે. 84 લાખ જન્મોનું તો કોઈ વર્ણન જ ન કરી શકે. બાપ કહે છે, તમે પોતાના જન્મને જ નથી જાણતા, હું સંભળાવું છું. તે બધા સાંભળતા હોવા છતાં પણ પથ્થર બુદ્ધિ સમજતા નથી કે 84 લાખ જન્મ હોય તો કોઈ સંભળાવી જ કેવી રીતે શકે. હવે તમે જાણો છો, આપણે બ્રાહ્મણ છીએ, આપણે 84 જન્મ લીધા છે. બધાએ પણ 84 જન્મ લીધા છે. વિષ્ણુએ પણ 84 જન્મ લીધા છે. બ્રહ્મા સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા. લક્ષ્મી નારાયણ પણ 84 જન્મ લઈ પાછા બ્રહ્મા સરસ્વતી બને છે. આ પણ સમજવાની વાત છે ને. બાપ કહે છે, દર 5000 વર્ષ પછી આવીને સમજાવું છું. 5000 વર્ષનું ચક્ર છે. હમણાં તમે વર્ણોનું રહસ્ય પણ સમજ્યું છે, હમસોનો અર્થ પણ સમજ્યો છે. આત્મા, આપ આત્મા સો દેવતા બનો છો. પછી આપ સો ક્ષત્રિય, આપ સો વૈશ્ય શૂદ્ર બનો છો. આટલા આટલા જન્મ લો છો, પછી આપ સો બ્રાહ્મણ બનો છો. બ્રાહ્મણોનો આ એક જન્મ છે. આ છે જ તમારો હીરા જેવો જન્મ. બાપ કહે છે, આ તમારું ઉત્તમ અર્થાત શ્રેષ્ઠ શરીર છે. આનાથી તમે સ્વર્ગનો વારસો મેળવી શકો છો. એટલે હવે બીજી તરફ ભટકો નહીં. જ્ઞાન અમૃત પીવો. સમજમાં પણ આવે છે બરોબર 84 જન્મ લઈએ છીએ. તમે પહેલા સતયુગમાં સત્તો પ્રધાન હતા, પછી સત્તો બન્યા, પછી ચાંદીની ખાદ પડી. એકદમ બરોબર હિસાબ બતાવે છે. હવે ગવર્મેન્ટ પણ કહે છે, સોનામાં ખાદ ભેળવો, 14 કેરેટ સોનું પહેરો. સોનામાં ખાદ નાખવી આ ભારતવાસી અશુભ સમજે છે. લગ્ન કરાવે છે તો એકદમ સાચું સોનું પહેરે છે. સોના પર પણ ભારતવાસીઓનો ખૂબ પ્રેમ છે. કેમ? ભારતની વાત મત નહીં પૂછો. સતયુગમાં તો સોનાના મહેલ હતા, સોનાની ઈંટો હતી. જેવી રીતે અહીં ઈંટોનો ઢગલો પડ્યો રહે છે, ત્યાં સોના ચાંદીના ઢગલા હોય છે. માયા મચ્છંદરનો ખેલ દેખાડે છે. એમણે સોનાની ઈંટો જોઈ વિચાર્યું, લઈ જાઉં. નીચે ઉતર્યો તો જોયું તો કાંઈ પણ નથી. કાંઈ ન કાંઈ વાત લાગે છે. બાળકીઓ સમજે છે, હવે અમે ફરીથી સ્વર્ગમાં જઈએ છીએ. પછી જો પતિ વગેરે હેરાન કરે છે તો બિચારી અંદરમાં રડે છે, ક્યારે અમે સુખધામમાં જઈશું. બાબા હવે જલ્દી કરો. બાપ કહે છે, બાળકો જલ્દી કેવી રીતે કરો? પહેલાં તમે યોગ પરથી પોતાનો કચરો કાઢો, યોગની યાત્રા પર રહો. બાપ ધીરજ આપે છે. પોકારો પણ છો, હે પતિ પાવન આવો. ગાય પણ છે, સર્વના સદગતિ દાતા એક. અહીંની જ વાત છે, અકાસુર બકાસુર આ બધી વાતો આ સંગમ સમયની છે. આ છે જ આસુરી દુનિયા. તો બાપ સમજાવે છે, હું કલ્પ કલ્પ સંગમ પર આવું છું, જ્યારે આખું ઝાડ જળજળી ભૂત અવસ્થાને પામે છે. તમે જાણો છો, સતયુગમાં દરેક ચીજ સત્તો પ્રધાન હોય છે. અહીં આટલા પક્ષી જાનવર વગેરે છે, આટલા બધા, આ બધા આટલા તો ત્યાં નહીં હશે. મોટા વ્યક્તિઓની પાસે સારી સફાઈ હોય છે, તેમના રહેવાનું સ્થાન ફર્નિચર વગેરે ખૂબ સહજ ખૂબ સરસ હોય છે. તમે પણ આટલા ઊંચ દેવતાઓ બનો છો, ત્યાં એવી કોઈ છીછી ચીજ રહી ન શકે. અહીં તો મચ્છર વગેરે અનેક પ્રકારની બીમારીઓ, કેટલી ગંદકી રહે છે. ગામડામાં આટલી ગંદકી નથી હોતી. મોટા મોટા શહેરોમાં ખૂબ ગંદકી હોય છે, કારણ કે ખૂબ મનુષ્ય થઈ ગયા છે, રહેવાની જગ્યા નથી. તમે આખા વિશ્વના માલિક બનો છો. મનુષ્ય ગાય છે, ઘટમાં જ બ્રહ્મા, ઘટમાં જ વિષ્ણુ. ઘટમાં જ 9 લાખ તારા. બ્રહ્મા સુ વિષ્ણુ બની જાય છે, વિષ્ણુની સાથે તારાઓ પણ છે. સતયુગમાં આ દેવતા બને છે તો આટલા થોડી હોય છે. ઝાડ પહેલા નાનું હોય છે, પછી વૃદ્ધિને પામે છે. સતયુગમાં તો ખૂબ થોડા હશે, મીઠી નદીઓની ઉપર રહેતા હશે. અહીં નદીઓથી ખૂબ નહેર કાઢે છે, ત્યાં નહેર વગેરે થોડી હોય છે. મુઠ્ઠી જેટલા તો મનુષ્ય હોય છે, એટલા મનુષ્ય માટે ગંગા જમુના તો છે જ. તે નદીઓની આસપાસ રહે છે. 5 તત્વો પણ દેવતાઓના ગુલામ બની જાય છે. ક્યારેય પણ બેકાયદેસર વરસાદ નથી પડતો, ક્યારેય નદી ઉછળ નથી ખાતી. નામ જ છે સ્વર્ગ, તો પછી શું? હવે કહે છે સ્વર્ગની આયુ 8 લાખ વર્ષ છે. સારું, ત્યાં કોણ રાજ્ય કરતા હતા આ તો બતાવો. કેટલા ગપોડા લગાવતા રહે છે. તમે જાણો છો, આપણે કલ્પ પહેલાની જેમ આ પાઠ ભજવી રહ્યા છીએ. રુદ્ર જ્ઞાન યજ્ઞમાં અનેક પ્રકારના અસુરોના વિઘ્ન પડશે. પછી મનુષ્ય સમજે છે અસુર લોકો ઉપરથી ગંધ છાણ વગેરે નાખતા હતા, પરંતુ ના, તમે જુઓ છો કેટલા વિઘ્ન પડે છે. અબડાઓ પર અત્યાચાર થાય છે, ત્યારે તો પાપનો ઘડો ભરાશે. બાપ કહે છે થોડું સહન કરવું પડશે. તમે પોતાના બાપ અને વારસાને યાદ કરતા રહો. માર ખાતી વખતે પણ બુદ્ધિમાં યાદ કરો શિવ બાબા. તમને તો બુદ્ધિમાં જ્ઞાન છે. કોઈને ફાંસી પર ચડાવે છે તો પાદરી લોકો કહે છે ગોડ ફાધરને યાદ કરો. એવું નહીં કહેશે ક્રાઇસ્ટને યાદ કરો. ઈશારો ગોડ અર્થાત ઈશ્વર માટે કરે છે. એ એટલા લવલી અર્થાત પ્રેમાળ છે, બધા એમને પોકારે છે, આત્મા જ પોકારે છે. હવે દેહી અભિમાની બનવામાં જ મહેનત છે. 63 જન્મ તમે દેહ અભિમાનમાં રહ્યા છો. હવે આ એક જન્મમાં એ અર્ધા કલ્પની આદત કાઢી નાખવાની છે. તમે જાણો છો દેહી અભિમાની બનવાથી આપણે સ્વર્ગના માલિક બની જઈશું. કેટલી ઊંચી પ્રાપ્તિ છે. તો રાત દિવસ આજ કોશિશમાં રહેવું પડે. મનુષ્ય ધંધા વગેરે માટે પણ મહેનત કરે છે. કમાણીમાં મનુષ્યને ક્યારેય ઝૂટકા કે ઉદાસી નહીં આવશે, કારણ કે કમાણી છે. પૈસાની ખુશી રહે છે, થાકવાની વાત જ નથી રહેતી. બાબા પણ અનુભવી છે ને, રાતના સ્ટીમર્સ આવતી હતી તો આવીને માલ ખરીદી કરતા હતા. જ્યાં સુધી ઘરાકના ખિસ્સા ખાલી ન કરે ત્યાં સુધી તેમને છોડતા નહોતા. બાબાએ રથ પણ પૂરો અનુભવી લીધો છે, આમણે બધો અનુભવ કર્યો છે. ગામડાનો છોકરો પણ હતા, 10 આનાનો મણ અનાજ વેચતા હતા. હવે તો જુઓ વિશ્વના માલિક બને છે. એ એકદમ ગામડાના હતા, પછી ચડી ગયા તો એકદમ ઝવેરાતના ધંધામાં લાગી ગયા. બસ ઝવેરાતની વાત, આ પછી છે સાચા ઝવેરાત. આ હોય છે રોયલ વ્યાપાર. બાબા ખૂબ અનુભવી છે. બાબા વાઇસ રોય વગેરેના ઘરમાં એવી રીતે જતા હતા જેમ પોતાનું ઘર. અને પછી કહેવાય છે અવિનાશી જ્ઞાન રત્ન. જેટલા આ બુદ્ધિમાં ધારણ કરશો આનાથી તમે પદમપતિ બનશો. શિવ બાબાને કહેવાય છે સૌદાગર રત્નાગર. એમની મહિમા પણ ગાય છે. પછી કહી દે છે સર્વવ્યાપી. મહિમાની સાથે પછી આટલી ગ્લાની કેવી હાલત થઈ ગઈ છે ભક્તિ માર્ગની. બાપ કહે છે જ્યારે ભક્તિ પૂરી થાય છે ત્યારે ભક્તોના રક્ષક બાપ આવે છે. ખૂબ ભક્તિ કરે છે, આ પણ સિદ્ધ થઈ જાય છે. સૌથી વધારે ભક્તિ તમે કરો છો તે જ અહીં આવીને પહેલા બ્રાહ્મણ બને છે અને બાપ પાસેથી વારસો લે છે. ફરીથી પૂજ્ય બનવાનું. રાવણે પૂજારી બનાવ્યા છે, બાપ પૂજ્ય બનાવે છે. આ છે ભગવાન વાચ. ભગવાન એક છે, 2-3 હોતા નથી. ગીતા ભગવાનની ગવાયેલી છે. શિવ ભગવાનની બદલે કૃષ્ણનું નામ રાખી દીધું છે. તો કેટલો ફરક થઈ ગયો છે. ડ્રામા અનુસાર છતાં પણ ગીતાનું નામ આંબ બદલાવવાનું જ છે. પછી બોલાવે છે, હે પતિ પાવન આવો. બાપ પાવન બનાવે છે, રાવણ પતિત બનાવે છે. તો સમજવાની કેટલી બુદ્ધિ જોઈએ. શ્રીમત શ્રેષ્ઠથી શ્રેષ્ઠ મત છે. એક બાપની આ લક્ષ્મી નારાયણ સ્વર્ગના માલિક બાપની મદદથી જ બને છે. અચ્છા અચ્છા, મીઠા મીઠા સિક્કી લધા બાળકો પ્રત્યે માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. રૂહાની બાળકોના રૂહાની માત પિતા બાપ દાદાને યાદ પ્યાર, ગુડ મોર્નિંગ, નમસ્તે બાબા, નમસ્તે નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર, પહેલી પોઈન્ટ, આ એક જન્મમાં 63 જન્મોની જૂની દેહ અભિમાનની આદત મિટાવવાની મહેનત કરવાની છે. દેહી અભિમાની બની સ્વર્ગના માલિક બનવાનું છે. બીજી પોઈન્ટ છે, આ હીરા તુલ્ય ઉત્તમ જન્મમાં બુદ્ધિને ભટકાવવાની નથી, સત્તો પ્રધાન બનવાનું છે. અત્યાચારોને સહન કરી બાપ પાસેથી પૂરો વારસો લેવાનો છે. વરદાન છે, સાકાર બાપ સમાન પોતાના દરેક કર્મને યાદગાર બનાવવા વાળા આધાર મૂર્ત અને ઉદ્ધાર મૂર્ત ભવ. સાકાર બાપ સમાન પોતાના દરેક કર્મને યાદગાર બનાવવા વાળા આધાર મૂર્ત અને ઉદ્ધાર મૂર્ત ભવ. જેવી રીતે સાકાર બાપે પોતાના દરેક કર્મ યાદગાર બનાવ્યા, એવી રીતે તમારા બધાના દરેક કર્મ યાદગાર ત્યારે બનશે જ્યારે સ્વયંને આધાર મૂર્ત અને ઉદ્ધાર મૂર્ત સમજીને ચાલશો. જે પોતાને વિશ્વ પરિવર્તનના આધાર મૂર્ત સમજે છે એમનું દરેક કર્મ ઊંચું હોય છે, અને વૃત્તિ દ્રષ્ટિમાં જ્યારે સર્વના કલ્યાણની ભાવના રહે છે તો દરેક કર્મ શ્રેષ્ઠ થઈ જાય છે. એવા શ્રેષ્ઠ કર્મ જ યાદગાર બને છે. સ્લોગન છે, સત્યતાની શક્તિને ધારણ કરવા માટે સહનશીલ બનો. સત્યતાની શક્તિને ધારણ કરવા માટે સહનશીલ બનો. અચ્છા, ઓમ શાંતિ. અવ્યક્ત ઈશારા, સદા હર્ષિત રહેવા માટે પોતાની નેચરને સરળ બનાવો, સહનશીલ બનો. આજની પોઈન્ટ છે, આ સહજયોગી જીવનમાં જો મુશ્કેલાતોનો અનુભવ થાય છે તો સહજ રાજ્ય કેવી રીતે કરશો? અહીંના સંસ્કાર જ ત્યાં લઈ જશો. જુઓ, તમારા યાદગાર જે દેવતાઓના ચિત્ર બનાવે છે એમની સુરતમાં સરળતા જરૂર દેખાડે છે. તો જે જેટલા સહજ પુરુષાર્થી હશે તે મનસામાં પણ સરળ, વાચામાં પણ સરળ, વાચામાં પણ સરળ, કર્મમાં પણ સરળ હશે, એમને જ ફરિશ્તા કહે છે. અચ્છા, ઓમ શાંતિ. થેન્ક યુ બાપ દાદા. થેન્ક યુ. ઓમ શાંતિ.